નાના અમથા આજ ભલે ને કાલે મોટા થાશું, અમે તો ગીત ગુલાબી ગાશું. અલગ ચલાણું ઓલે ગેરભાણું, ગાડી ઉપડે તો હું જાણું, અલગ ચલાણું ઓલે ગેરભાણું. આ તો કેટલાંક બાળગીતો સાથે શ્યામ પ્રેમની એ કેવી અદ્ભુત રચનાઓ. જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો, મારો તારી સાથ પ્રભુ હે જન્મ જન્મનો લાગો. મોરપીછની રજાઈ ઓઢી તમે સુઓ ને શ્યામ, અમને થાય પછી આરામ. આ બધાયના રચયિતા આપણા જેવા અઢળક વાચકો ગાયકો અને શ્રોતાઓના દિલમાં હંમેશ ધબકતા કવિ ખરા અર્થમાં શબ્દપ્રેમી સુરેશ દલાલની 10 ઓગસ્ટે 4 સ્મરણ તિથિ આવી રહી છે. એમના શરીરી અંતિમ સંસ્કારને દિવસે જેમણે પોતાની લાગણી કંઈક આ રીતે વ્યક્ત કરી હતી કે સુદ તમને કઈ જગાએ ગોતું, મારી આંખો નાનકડી ને રૂપ તમારું મોટું. એવા કવિ લેખક સંપાદક અને સંચાલક હિતેન આનંદપરા આજે આપણી સાથે છે. નમસ્તે હિતેનભાઈ, હું જેલમ હાર્દિક SBS ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું. સુદને ખૂબ નજીકથી જાણવા અને માણવાનો તમને લાવો મળ્યો છે, તો એમની અમારા સૌ માટે કદાચ ખૂબ ઓછી જાણીતી એવી કેટલીય વાતો હશે જે તમને ચોક્કસ ખ્યાલ હશે, તો એવી કેટલીક વાતો અમારી સાથે વહેંચશો?
ચોક્કસ જલમબેન, જેમ રમેશ પારેખ માટે કહેવા તું કે રમેશ પારેખ એટલે 6 અક્ષરનું નામ, એમ વ્યક્તિગત રીતના હું એવું માનું કે સુરેશ દલાલ એટલે 6 અક્ષરનું ધામ. ધામ એટલા માટે કે એ માત્ર સર્જક જ નહોતા, પણ બેઝિકલી જે એ ઉત્તમ માણસ હતા, જે હ્યુમન બિંગ કહીએ ને, એ ભાવના એમનામાં ઠાસોઠાસ ભરેલી હતી. આજે મારે એમના સર્જકીય પ્રદાન વિશે વાત કરવાની બદલે થોડીક વ્યક્તિગત વાત કરું કે એક વ્યક્તિમાં કેટલા બધા પાસા સમાયેલા છે. એ જે કામ કરે એમાં જબરદસ્ત ઇન્વોલ્વમેન્ટ હોય. એ જયારે SNDT માં હતા ત્યારે એમણે 128 વધારે સાહિત્યિક પ્રકાશનો કર્યા, એટલે કોઈ યુનિવર્સિટી આટલી કક્ષાએ પ્રકાશનો કરી શકે એ બહુ રેર વાત છે. અને એમનું કામના ઇન્વોલ્વમેન્ટ કેવું, એમાં ઘણા બધા નવા કન્સેપ્ટ તૈયાર કર્યા. મુંબઈમાં જે આપણે રાજર રાષ્ટ્રીય સ્તરે પબ્લિકેશનનું જે સ્તર આપણી ભાષામાં હતું ગુજરાતીમાં, કે જે પ્રકારનો કાગળ વપરાતો હતો, જે પ્રકારના કવર પેજીસ પુસ્તકના તૈયાર થતા હતા, એમાં એમણે આમૂલ ફેરફારો કરાવ્યા. અને એમની એસ્થેટિક સેન્સ ગજબની. બુકશોપમાં તો લગભગ વારે ઘડીએ જાય, સ્ટેન્ડ બુક સ્ટોલ હોય કે બાંદ્રાનો લોટસ બુક સ્ટોલ હોય, એમાં એ અવારનવાર જાય. અને માત્ર ગુજરાતી ભાષા પ્રત્યે પૂરતું જેમનું વાંચન સીમિત નતું, એ અંગ્રેજી ભાષામાં પણ ચિત્કાર વાંચતા અને બીજી અનેક ભાષાઓના જે અંગ્રેજીમાં અનુવાદ થયા હોય એ પણ વાંચતા. એ જર્નાલિઝમનું પણ વાંચે, એ શોર્ટ સ્ટોરીઝ પણ વાંચે, એ કવિતાઓ પણ વાંચે, એ વિવેચન પણ વાંચે, એ સાંપ્રત ઘટનાઓ વિશે પણ વાંચે. એટલે એક સર્જક તરીકે તમારી બારી ઉઘાડી રાખવાની હોય. કદાચ એટલે જ એમણે એમની જે કોલમ હતી જન્મભૂમિ પ્રવાસીની, એનું શીર્ષક હતું મારી બારી હતી, એમાં કેટલા બધા વિષયો કવર કરતા હતા. ઇન્વોલ્વમેન્ટની વાત હું કરતો હતો, એટલે એક જે સબ્જેક્ટ લે એના વિશે પછી પાછળ પડી જાય અને એ જ્યાં સુધી એમને સંતોષ ન થાય એના સ્તર વિશે ત્યાં સુધી એ મહેનત ચાલુ રાખે. ઘણી વાર અમારે એમને ટોકવા પડે, સુરેશભાઈ તમારી તબિયત સારી નથી, આજે તો ફીવર છે, તમે આરામ કરો, પણ નહીં, એ ઇમેજની ઓફિસે આવે અને એનું કામ કરે છે, આટલું એનું કમિટમેન્ટ. બીજી એક થોડીક લાઇટર સાઈડમાં વાત કરું કે એ વ્યક્તિની ઓળખ માટે એમને છે ને બહુ પ્રોબ્લેમ્સ થતા હતા. કોઈ વ્યક્તિ એને મળે ને પછી એ સાવ ભૂલી જાય અને અમુક રીતે જ યાદ રાખે. એમને છે ને ચશ્માના નંબર બહુ જ ભારે હતા અને આંખે પણ બહુ જ ઝાંખું દેખાતું હતું. એટલે ધારો કે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપો, આપણા કવિ છે સૌમ્ય જોશી. હવે સૌમ્ય જોશી સામાન્ય રીતે છે ને એમણે લાલ ટી શર્ટમાં જોયેલા, એટલે સૌમ્ય જોશી જો કોઈ વાર શર્ટમાં આવી જાય ને તો એને ઓળખી જ ન શકે, જેને એને પહેલી વાર મળતા હોય એવું જ એમના ચહેરા ઉપર હાવભાવ જોવા મળે. એટલે એ માણસોના ચહેરાઓ કે માણસોને એ છે ને વસ્ત્રોની મદદથી યાદ રાખતા હતા. આ બહુ એક યુનિક થિંગ છે એમના માટે. પછી એ ફોન પર જુદા અને સ્ટેજ પર જુદા. અમારે તો ઇમેજમાં વર્ષો સુધી, મેં 15 વર્ષ સુધી એમની સાથે કામ કર્યું, એટલે લગભગ રોજ સવારે આ ટાઈમે એટલે 8 વાગ્યા હોય ત્યારે એમનો ફોન અચૂક આવે અને બહુ જ મેટિક્યુલસ, પોઈન્ટ ટુ પોઈન્ટ બધું પોતે નોટ ડાઉન કરેલી હોય કે આજે આપણે આને આ કામ કરવાનું છે, આજે આને ફોન કરવાનો છે, આજે આનું ફોલોઅપ કરવાનું છે. એટલે તમને એક કવિમાં કે એક સર્જકમાં તમને એક એડમિનિસ્ટ્રેટરની જે આપણે વ્યવહારુતા વ્યવહારુ દક્ષતા હોય એ પણ તમને એમાં દેખાય. ફોન પણ ઘણી વાર શું કરે કે સીધી જ વાત કરે. ધારો કે મને સવારે એકવાર પૂછ્યું, તારા લગ્નનું નક્કી થઈ ગયું? હવે 8 વાગે સવારે આપણે જે તો ઉઠ્યા હોય, ચા પણ ન પીધી હોય, અને ડાયરેક્ટ ક્વેશ્ચન કોઈ પણ પૂર્વ ભૂમિકા વગરનો આવે, અને કટ્ટુ, એનાથી સદંતર ઉલટું. જ્યારે એ સ્ટેજ પર હોય, ત્યારે જે પણ વિષય હોય, મારા કવિતાનો આનંદ હોય કે જીવનનું સુખ કે કોઈ પણ વિષય હોય, પ્રોપર પૂર્વ ભૂમિકા બાંધે અને પછી વિષયમાં પ્રવેશ કરે. એટલે આ બે અંતિમ પાસા એમના વ્યક્તિત્વના મને આ એમના સાથેના સંબંધોને કારણે જોવા મળ્યા. એમની વર્ણન શક્તિ ગજબની. 50 વર્ષ પહેલાનો કોઈ પ્રસંગ બન્યો હોય તો પણ એ રીતના વર્ણવે કે સાંભળનારને લાગે કે હજી આ આજે જ અને હમણાં જ બની રહ્યો છે. એટલે એની મેમરી પણ બહુ જ શાર્પ. એટલે એનું જે સૌથી મોટું પ્રદાન હું વ્યક્તિગત રીતે માનું છું, એ કવિતા મેગેઝિનનું સંપાદન. એ કવિતા મેગેઝિનમાં એમણે સેંકડો કોઈકે એક ફિગર આપ્યો હતો કે 188 થી વધારે નવા કવિઓને સ્થાન આપેલું કે જેમની પહેલી કવિતા કવિતા મેગેઝિનમાં છપાયેલી. અને એ મેગેઝિનના સંપાદન વખતે કોઈ કવિનું નામ નહીં જોતા, માત્ર એની કૃતિ જોતા. સાવ નવોદિત હોય, પહેલી કવિતા હોય, પણ જો એમાં બરકત હોય તો એ છાપતા. અને એના કારણે ઘણા કવિઓને પ્રોત્સાહન મળ્યું છે. પછી મેમરી એમની એવી કે ધારો કે ભાઈ એમને યાદ હોય કે ભાઈ કવિતાના 16મા અંકમાં 15મા પાને ભોળાભાઈ પટેલનો અનુવાદ છપાયો છે. એટલે મને કે અમારા કોઈ ઓફિસના સ્ટાફને એ ઇસ્યુ ગોતવાનું કે તો એ ઇસ્યુમાં એ વસ્તુ મળી જાય. પછી એને એ કવિતા મેગેઝિનના ઇસ્યુના કવર પેજીસ પણ યાદ હોય કે આ કવર પેજ કેસરી કલરનું છે, એમાં ફૂલનો આકાર છે, એમાં ફલાણી પંક્તિઓ છે. આ મેમરી આ ઇન્વોલ્વમેન્ટ વગર આવી જ ન શકે, કારણ કે આ માણસે કવિતાને બિનફાટ ચાહી છે, અથાટ પ્રેમ કર્યો છે. પાછો એક વિરોધાભાસ બીજો તમને કહું કે ઓર્ડનની હોય કે વેણીરાભાઈ પુરોહિતની હોય, ઉમાશંકર જોશીની હોય, સુંદરમની હોય, નિરંજન ભગતની હોય, કોઈ પણ કવિની હોય, લગભગ એમને ફાટ ફાટ મોઢે કવિતા હોય, પણ જ્યારે એમને પોતાની કવિતા વિશે બોલવાનું કે ત્યારે એ લગભગ થોડાક નર્વસ થઈ જાય. કારણ કે એમણે કદાચ એવું કોન્સન્ટ્રેશન કર્યું જ નહીં કે ભાઈ મારે મારી કવિતાઓ પણ યાદ રાખવાની હોય. બીજાની કવિતાને આટલો પ્રેમ કરનાર માણસને ભાગ્ય જ જોવા મળે.
જનરલી એક જ ક્ષેત્રની વ્યક્તિ બીજા એ જ ક્ષેત્રની બીજા વ્યક્તિની પ્રશંસા કરતી બહુ ભાગ્ય જ જોવા મળે. તો તમે પણ એક કવિ છો અને છતાં પણ આટલા બધા પ્રેમથી એમની વાત કરવી, એમના વખાણ કરવા, તો એના માટેનું શું કારણ એ કે તમે?
એટલે મને એવું લાગે છે કે હું એમની પાસેથી બહુ મોટી વાત શીખ્યો. કારણ કે એ પોતાના વિરોધીઓનો પણ છે ને એ કોઈ દિવસ કોઈ ઝેર ભાવ કે કશું જ નતા રાખતા. અને એ વાત એમને જે પોતે ગુરુ માનતા હતા, મધુરીબેન કરીને જે એસએનડીટીમાં હતા, એમની પાસેથી શીખેલા. મધુરીબેન એમને એક વસ્તુ કીધેલી કે સુરેશભાઈ, વિરોધીને બોલવા દેવાના, તમારે કામ કરવાનું. આ વાત એમણે એટલી ગાંઠે બાંધેલી કે કોઈ ગમે એટલો વિરોધ કરે એ પોતાનું કામ ચાલુ જ રાખતા. એટલે એમના વિરોધીઓ અત્યારે જોઈએ તો ક્યાંય દબાઈ ગયા છે અને એમનું નામ હજી પણ ઝળહળતું છે એક કામના કારણે. બીજી એક વાત, જે હ્યુમન બિંગ તરીકેની વાત કરી હતી, એમણે કેટલાય સર્જકોને છાની મદદ કરી છે, મારે નામ નથી લેવા, પણ જેમને કોઈ ઘરમાં ઘટના બની ગઈ હોય કે કોઈ પણ સારો નશો પ્રસંગ હોય, પૈસાની જરૂરત હોય, કોઈ કોન્ટેક્ટની જરૂરત હોય, કોઈ ડોક્ટરની ઇમિજિયેટલી ઇમરજન્સી ઉભી થઈ એને કોન્ટેક્ટ કરવાના હોય, તો બધામાં એ દોડીને ઉભા રહેતા. અને સામાવાળા માણસની જયારે મદદ કરે ત્યારે એનો ભાર પણ નકળાવા દે, કોઈ ઉપકાર જેવી ભાવના જ ન હોય, અને કોઈને ખબર ન પડવા દે કે આમણે મદદ કરી છે. આવા તો ઘણા લોકોને એમણે ઉભા પણ કર્યા છે આર્થિક રીતના. એમનો જે પ્રેમ છે ભાષા પ્રત્યેની એક વાત કરું તો અનુવાદ માટે એમનો જબરદસ્ત પ્રેમ આજે મને આટલા વર્ષો પછી એની અગત્યતા સમજાય છે. એકાદ વર્ષ પહેલા ગુલઝારને સાંભળ્યા હતા દિલ્હીમાં રેક્તા ફેસ્ટિવલમાં, અને ગુલઝાર એટ ધ એજ ઓફ 80 અત્યારે એક પ્રોજેક્ટ એમણે છેલ્લા 7 વર્ષથી કરી રહ્યા છે, જેમાં ભારતની વિવિધ ભાષાઓના અનુવાદ એ પોતે જાતે કરી રહ્યા છે. એમાં ગુલઝારે કહ્યું હતું કે મને એમાં એટલી મજા આવે છે અને નવું નવું જાણવા મળે છે. એટ ધ એજ ઓફ 80 એમણે આ વાત કરેલી. સુરેશભાઈ આ વાત બહુ જ પહેલેથી જાણી ગયા હતા, એટલે લગભગ યુવાનીના સમયથી જ એ અનુવાદો કરતા, અને અનુવાદોને કારણે સર્જકની ચેતનામાં જે ઉમેરો થાય છે એની એને બરાબર ખબર હતી. એટલે જ એ પોતે તો કરતા જ પણ બીજા અનેક સર્જકો પાસે અનુવાદ કરાવતા. કવિયત્રી વિશ્વ, કાવ્ય વિશ્વ જેવા ગ્રંથોમાં 63 થી વધારે ભાષાના અનુવાદો એમણે સામેલ કર્યા હતા સંપાદનમાં. બીજી એક વાત એમની મેમરીની પણ, અને એમને જે આંખે ઓછું દેખાતું હતું. એકવાર એમને મોતિયાનું ઓપરેશન કરાવેલું હતું અને NCPA માં કાવ્ય સંપદામાં એમનું લેક્ચર હતું. એમાં લેક્ચરમાં એમણે મણિલાલ રાવજી અને પ્રિયકાંતના કાવ્ય વિશે વક્તવ્ય આપવાનું હતું. પૂર્વ તૈયારી વગર ક્યારેય ન જાય, પાક્કું હોમવર્ક હોય. આ ત્રણે ત્રણ કવિઓ વિશેની બધી જ એમણે કાચ બધી પંક્તિઓ કે જે પણ એના ઓબ્ઝર્વેશન ટાંકીને બધું તૈયાર રાખેલું. હવે થયું એવું કે NCPA માં એમણે બધી સ્ક્રિપ્ટ ઉગાડી અને દેખાયા જ નહીં, કારણ કે તાજું ઓપરેશન હતું મોતિયાનું. એટલે એ પોતે મુંજાઈ ગયા કે હવે શું કરવું. અમે લોકો પણ મુંજાઈ ગયા અને આમાં એમને ફોર્સ પણ ન કરાય. પણ સડનલી બીજી ક્ષણે એમણે જાહેર કર્યું કે હું વાતનો વિષય, વક્તવ્યનો વિષય બદલું છું. આજે હું ગુજરાતી કવિતાના ઇતિહાસ વિશે બોલીશ. વિધાઉટ એની સ્ક્રિપ્ટ 1.5 કલાક સતત નરસિંહ મહેતાથી ઉમાશંકર જોશી વિશે એમણે જે વાત કરી, તમે અચરજમાં ડૂબી જાઓ કે એક પણ રેફરન્સ વગર આ માણસ કઈ રીતના બોલી શકે. કદાચ જ્યારે પણ જયારે પ્રાધ્યાપક હતા KC કોલેજમાં અને SNDT માં વગેરેમાં, ત્યારે આજુબાજુની દૂરની કોલેજમાંથી સ્ટુડન્ટ એમનો લેક્ચર સાંભળવા આવતા, કારણ કે એ બહુ જ રસપ્રદ રીતના અને રસાળ રીતના એ કવિતા હોય કે વાર્તા હોય કે નવલકથા એને ખોલીને આપતા. કવિતા, એક કવિતા હોય એની સાથે 15 થી 20 રેફરન્સ બીજી ભાષાના કે અંગ્રેજી ભાષાના લાવીને ચકિત કરી દેતા. એટલે ખરી રીતના આ વિદ્વાન વ્યક્તિ, પણ એટલા જ રસાળ. વિદ્વાન હોય એટલે આપણે જનરલી એવું માનીએ છીએ કે એકદમ જેની નજીક ન જવાય, એવું નહીં. કોઈ પણ માણસ એમની નજીક જઈ શકતું. શુદ્ધ ખરા અર્થમાં કાવ્યની દ્રષ્ટિએ એમના ગદ્ય, તમે જો ચિત્રલેખાનું એમનું ગદ્ય વાંચ્યું હોય ઝલકનું, તો તમે લિટરરી પ્રેમમાં પડી જાઓ. એમાં તમને કવિતા પણ ઉભરાતી દેખાય. એટલે આ એક વર્સેટાઇલ વ્યક્તિત્વ હતું.
હિતેનભાઈ, તમારી વાત ઉપરથી અમે એક તો ચોખ્ખું સમજ્યા કે શ્રેષ્ઠતા એમની પસંદગી જ નહીં, કદાચ સ્વભાવ હતો. તો એવા આ સુદની તમે આટલું નજીક રહ્યા, તો હવે એમનો વારસો તમને કઈ રીતે મળેલો તમે માનો છો?
સુદ પાસેથી વારસો મને એ રીતના કે એ કવિતા મેગેઝિનના સંપાદનમાં અમે લગભગ 12 થી 13 વર્ષ એમની સાથે ગાળ્યા. એટલે એમની જે સંપાદનની સૂજ અને ચીવટ હતી એ મને એમની પાસેથી શીખવા મળી, કે કવિતા કઈ રીતના સિલેક્ટ કરવી જોઈએ, કયા એંગલથી સિલેક્ટ કરવી જોઈએ. તમે ઓવરઓલ જ્યારે 100 પાનાનું પુસ્તક કરતા હો ત્યારે એમાં વિષય વૈવિધ્ય પણ હોવું જોઈએ, પ્રકાર વૈવિધ્ય પણ હોવું જોઈએ, ભાષાની દ્રષ્ટિએ પણ વૈવિધ્ય હોવી જોઈએ. એવા બધા જે એંગલ્સ છે એ હું એમની પાસેથી શીખ્યો. અને બીજું જે મને સ્પર્શી ગયું છે, મારામાં કદાચ ઓટોમેટિક આવી પણ ગયું છે, કે એમનું ગદ્ય રસાળ હતું, લોકોને બહુ જ સ્પર્શતું. હવે એનું એક કારણ એ પોતે પણ ખબર છે, એમને ખબર હતી કે એ મોટાભાગના લેખો 99% લેખો એ જાતે નતા લખતા, એ ડિક્ટેટ જ કરતા. એમને લખવાનું બહુ ફાવતું નતું, કારણ કે સ્પીડનો અક્ષ એમના અક્ષરો વાંચી નહીં શકતા, એક પ્રોબ્લેમ એ થતો. એટલે બને ત્યાં સુધી પોતે લેખો લખવાનું ટાળતા, એ લેખો કોઈ ડિક્ટેશન જ આપતા. એટલે જે બોલાતી ભાષા હતી એ એમના લેખોમાં આવવા લાગી અને એના કારણે એ લેખો વધારે લોકોને સ્પર્શી ગયા.
તમને એમની બહુ જ ગમી ગયેલી, અને તમને ક્યારે પણ અચાનક પૂછવામાં આવે તો એવી કોઈ રચના તમે અમને કઈ સંભળાવો?
એવી કોઈ રચના સુરેશભાઈને પણ એક અચાનક રાતના 12 વાગે ઢંઢોળીને પૂછવામાં આવે કે તમારું એક ગીત કહો, તો એ જે ગીત કહેશે એ હું તમને કહું છું. ફૂલ પાંદડી જેવી કોમળ મત પવનની આંગળીએથી લાવ લાવ નદીના તટ પર તારું નામ લખી દઉં. અધીર થઈને કશુંક કહેવા, ઉડવા માટે આતુર એવા પંખીની બે પાંખ સમાતા હોઠ જરા જ્યાં ફરકે, ત્યાં તો જો આ વહેતા ચાલ્યા અક્ષરમાંસો તરંગની લઈ લીલાનો કલશોર મદીલો ધબકે. વક્ષ ઉપરથી સરી પડેલા છેડાને તું સરખો કરતા, ધરી પાપણે ઊંચે જોતી ત્યારે ત્યારે તારી માછલીઓની મસ્તી સી બેફામ. લાવ લાવ નદીના તટ પર ઠામે ઠામ લદીનો તૌ મેંદી રંગ્યા હાથ, લાવ ને મારું પણ ત્યાં નામ લખી દઉં.
વાહ, આમ તો એમની મને પણ કેટલી બધી અદ્ભુત ગમતી રચનાઓમાંની તું કૌરવ, તું પાંડવ મનવા, તું રાવણ, તું રામ, હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ. આપણે આપણી રીતે રહેવું, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદી જેમ નિરાંતે વહેવું. રાત દિવસનો રસ્તો વાલમ, નહીં તો ખૂટે કેમ? તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. ના કવિ, સુદની વાતો તો મને લાગતું નથી કે ક્યારે પણ ખૂટી શકે, સમય ચોક્કસ ખૂટી જાય. પણ એક કવિ તો ખરા, પણ એક વ્યક્તિ તરીકે, એમ એક માણસ તરીકેની એમની આવી ખાસ વાતો અમારી સાથે કરવા બદલ હિતેનભાઈ આપનો હું ખૂબ આભાર માનું છું.
ખૂબ ખૂબ આભાર.